અને પોતાના માટે બી છે ને, સેલ્ફ ડેવલપમેન્ટ તો છે જ.
હા હા એ તો છે,
એજ્યુકેશન બી છે.
આપણે બધા પોતપોતાની એક ગેમ બનાવીને એની અંદર બેટર 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 બનતા જઈએ અને પછી એક દિવસ મરી જઈએ, બસ એ પતી ગયા. લાઈફ એ જ છે, બીજું કઈ છે નહીં. હે હાય હેલો, કેમ છો? વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. જો તમને ગુજરાતી ભાષામાં સાયન્સ, ટેકનોલોજી, હિસ્ટ્રી અને મિસ્ટ્રીની વાતો કરવી કે સાંભળવી ગમતી હોય તો આ પોડકાસ્ટ તમારા માટે છે. આજના એપિસોડમાં મેં નિઝલ શાહ સાથે ડોન્ટ લુક અપ મૂવી વિશે વાત કરી છે. ઇલોન મસ્ક, ક્લાઇમેટ ચેન્જ અને હાજી કાસમની વીજળી જેવા બીજા ઘણા બધા રેન્ડમ ટોપિક વિશે વાત કરી છે. જો તમને ઇન્ટરેસ્ટિંગ લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને દર બુધવારે અને રવિવારે સવારે 7 વાગે અમારા નવા એપિસોડ આવે છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
બાકી તમારે પેલું ડોન્ટ લુક અપ વિશે કઈક વાત કરી હતી, રેકોર્ડિંગ તો ચાલુ જ છે એટલે આપણે સ્ટોપ કરતો નથી.
નહીં, વો બહુ મસ્ત છે. જેમ કહ્યું કે ક્લાઇમેટ ક્રાઇસિસ પાછળ જેમ કેરેક્ટર ફ્રસ્ટ્રેશન ફીલ કરે ને, એવું આપણને બી ફ્રસ્ટ્રેશન ફીલ થતું હોય એમ એમાં બતાવે કે ભાઈ એકદમ આપણે કહીએ ને કે વાઇલ્ડ થઈ જાય એકદમ માણસ, કે હવે હદ થઈ ગઈ, તો સાંભળો તો ખરા હું શું કહું છું ટાઈપ. એટલે અરે એમાં જે બતાવી જાય કે જે બી સર્કસ છે, કોઈ બી ખાલી ક્લાઇમેટ ક્રાઇસિસ નહીં, આમાં એ લોકો જેમ એસ્ટ્રોઇડ ક્રાઇસિસ ને ખાલી જે બી કોમેટ ક્રાઇસિસ ને ખાલી એક પ્લેસ હોલ્ડર જેવું જ છે.
જો તમે થોડા અવેર હોય મતલબ પોલિટિકલી કે સોશિયલી કે દુનિયામાં શું ચાલે છે, તો પહેલા તમે મૂવીને વધારે એન્જોય કરી શકો એઝ કમ્પેર ટુ કે કોઈને બી બતાવી દીધું. પણ મને લાગે ત્યાં સુધી કે ઇનફ ઇનફ એલિમેન્ટ હતા કે કોઈ બી રિલેટ કરી શકે,
કોઈ બી રિલેટ કરી શકે,
કોઈ બી ઇનફ હતું એલિમેન્ટ કે
આ પ્રકારનું જે
જોયું છે.
યસ, આ પ્રકારનું સર્કસ બધાય જોયેલું જ છે. હા, કે જે આ સર્કસ ચાલતું હોય આપણે જેમ જોઈએ કે ભાઈ કોઈ બી જગ્યાએ જો સાયન્ટિફિક ટોપિક્સ ને કવરેજ ન્યૂઝમાં સૌથી બોટમમાં મળે, જેમ આમાં બતાવે છે કે એ લોકો પેલા ડેલી રીપમાં જાય છે ત્યારે બધી જે આગળ બધી ચર્ચાને કેટલો ટાઈમ મળે છે, છેલ્લે આ ઇસ્યુ માટે એ લોકોને બોલાવે છે એકદમ ચર્ચાને કેટલો ટાઈમ મળે છે. અને એમાં ફોકસ કોમેટ ક્રાઇસિસ ની જગ્યાએ એના પર જતું રહે કે આ સેક્સીએસ્ટ સાયન્ટિસ્ટ છે. એટલે અને એ જ છે ને, આપણે આપણે બી સોશિયલ રિયાલિટી એવી છે ને કે તું ન્યૂઝપેપર લઈને બેસે તો સૌથી સાયન્સ ને કવરેજ કેટલું મળે છે, બોટમ મળે એટલું.
મેરી ક્યુરી નો કોઈનો કોટ હતો કે intelligent people discuss idea and dumb people discuss people. dumb ni hato, I think koi bijo word hase, pan eno bhavanuvad evo hato ke je intelligent loko hoy te ideas ne discuss kare અને બાકી બધા પછી લોકો ને ડિસ્કસ કરે કે આ કેવો છે ને પેલી કેવી છે ને આનું કેવું છે.
અને એ લોકો એ બી બતાવ્યું ને કે એમ કે ભાઈ ક્રાઇસિસ આવે છે, આપણું પહેલું રિએક્શન એવું ના હોય કે ક્રાઇસિસ આવે છે, આપણું પહેલું રિએક્શન કેવું હોય, આપણું પહેલું રિએક્શન એવું જ હોય કે ઓકે આ ખરેખર ક્રાઇસિસ છે એમ. કે ભાઈ પ્રેસિડેન્ટે રિએક્શન એવું જ આપે ને કે હા તો ક્રાઇસિસની વાતો તો બધા કર્યા, પણ રિયલી ક્રાઇસિસ છે એમ. પછી જયારે ક્રાઇસિસ થોડી નજીક આવે ને એટલે પહેલા તો અનબિલીવેબિલિટી હોય કે ભાઈ ક્રાઇસિસ અનબિલીવેબલ છે એમ. પછી આવે ત્યારે ખબર પડે કે ક્રાઇસિસ રિયલ છે એમ. પછી કેવું આવે તો પછી ક્રાઇસિસ મેનેજમેન્ટ ને ઇમેજ મેનેજમેન્ટ આવી જાય એમ, કે કેવી રીતે ઇમેજ નું મેનેજમેન્ટ કરવું, કે કેવી રીતે સિચ્યુએશન ખરી સિચ્યુએશન નું નહીં પણ પોતાની ઇમેજ અથવા એટલે પોલિટિકલ લેવલે પર્ટિક્યુલરલી એનું મેનેજમેન્ટ, ઇકોનોમિક મેનેજમેન્ટ એ બધા પર વધારે ફોકસ જતું રહે ક્રાઇસિસ મેનેજમેન્ટ કરતા એમ. અને જે એ લોકો બધા કે ભાઈ ઓકે માની લીધી, સ્વીકાર લીધી, પછી પેલા રોકેટ છોડ્યા ને એન્ડ ટાઈમ પર એબોર્ટ કરી દીધું મિશન એમ. તો
અંદર થી ઈચ્છા હતી મારી કે એન્ડિંગ આવું જ હોવું જોઈએ, પણ ક્યાંક મને બેક ઓફ ધ માઇન્ડ એ પણ લાગતું હતું કે એન્ડમાં એ લોકો બધી વસ્તુ બરાબર કરી દેશે,
યસ યસ અને એટલે એન્ડમાં આપણને હોય કે ભાઈ આપણે જનરલી કોઈ બી પિક્ચરમાં કે કોઈ બી જગ્યાએ કે એન્ડ હેપી એન્ડિંગ હોય,
હેપી એન્ડિંગ. હા
તો આમાં સમહાઉ હેપી એન્ડિંગ થવું જોઈએ, પણ એક્ચ્યુઅલી ક્રાઇસિસ એ રીતે
હા મતલબ ઇટ્સ લોજિકલ થિંગ કે આને કેવી રીતે શું કરવાના હોય.
This is going to end, basically. તારું લોજિકલ એન્ડિંગ આજ હોઈ શકે.
યા યા પરફેક્ટ હતું ને, બહુ સારી રીતે કહ્યું કે અલ્ટિમેટલી જે લિયોની વાઈફ હતી બરાબર, એને બી પછી એ બધી વસ્તુ જવા દીધી, કારણ કે ડેટ મેક સેન્સ કે હવે ભાઈ ગમે તેટલા તમારા પ્રોબ્લેમ હશે ને સાચું ખોટું ગમે તે હોય પણ શું કરવાના હવે, મતલબ દુનિયા હવે લિટરલી 5 મિનિટમાં પૂરી થઈ જવાની છે તો બેસી લઉં શાંતિથી.
શા માટે બધી વસ્તુ ની કટકટ અનનેસેસરી છે.
હા મતલબ ગ્રેસફુલી જીવી લેવું છે તો શું હવે
પ્રોબ્લેમ એટલે એવી આઈડિયા છે. અને એમાં એ બી બતાવ્યું કે જે એ લોકોએ કીધું કે ટેકનોલોજી થી આપણે પ્રોબ્લેમને સોલ્વ કરી દઈશું, જે ટેકનોલોજી વિશે આપણે કશો આઈડિયા જ નથી, ખાલી આપણે ફિક્શનમાં જ છે ટેકનોલોજી એક્ઝિસ્ટ કરે છે બરાબર છે. એ તો એમાં જે બતાવ્યું કે ભાઈ કે આપણે એસ્ટ્રોઇડને પીસીસ કરી દઈશું ના, તે બધું એ બધી સ્પેક્યુલેટિવ વસ્તુ છે. એટલે આપણે કોઈ બી ક્રાઇસિસ માટે સ્પેક્યુલેશન ને રિયાલિસ્ટિકમાં જોવું જોઈએ. આપણે કે અત્યારે બી એવું છે ને, ક્લાઇમેટ ક્રાઇસિસમાં બી જોઈએ તો આપણે સ્પેક્યુલેટિવ વસ્તુ માટે ધારણા ધારીએ છીએ કે ભાઈ ઓકે આવી ફરાણી ઢીકની પછી ટેકનોલોજી આવશે ને બચાવી લેશે ટાઈપ. યા
એટલે
એના કારણે આપણે જે એક્ઝિસ્ટિંગ ટૂલ છે એને આપણે અવોઇડ કરીએ છીએ.
હા પણ ક્રાઇસિસ એટલી મોટી છે પણ આઈ ડોન્ટ નો કે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકાય હવે અહીંયા.
એટલે વાઇટ
હા કે ને સિસ્ટમને ડિસરપ્ટ કરવા માટે બહુ નાની નાની વસ્તુ બી ઇનફ છે. લાસ્ટ યર તો ટેક્સિસ ની અંદર પેલું સ્નો સ્ટોર્મ આવી ગયો, ત્યાં મતલબ બરફ પડી નહીં શકે, એ લોકો ની ઇલેક્ટ્રિક ગ્રીડ જ મતલબ પડવાઈ ગઈ. હા તો બધું બંધ, ઇન્ટરનેટ થી માંડીને ઇલેક્ટ્રિસિટી નહીં મળે તો શું કરવાના, બધું બંધ.
શું કરવા? અને આપણે કહીએ પણ ઘણી બધી વસ્તુ છે.
હા એક વાવાઝોડું ઇનફ છે મતલબ ઘણી બધી પોપ્યુલેશન ને
વાઈ પ્રોબ્લેમ ને અને ઘણી બધી વસ્તુ ઊભી કરવા માટે.
યા
અને આપણે એના માટે કોઈ પ્રિપેર નથી. વી નીડ ટુ થિંક અબાઉટ ટૂલ્સ હે અને એ ટૂલ્સ એવા એક્ઝિસ્ટિંગ ટૂલ્સ. એમાં જેમ કીધું ને કે ભાઈ ઓકે એ લોકો જોડે એક ચાન્સ હતો કે NASA ના બધા રોકેટો એકવાર વાપરીને કદાચ
અને પછી જે લોકોએ મૂવીનો ટર્ન માર્યો અને એના પછી જે પોલિટિકલ કેમ્પેઈન થી માંડીને જે મેસેજ ચાલુ કર્યો કે આર યુ ફોર જોબ ઓર નોટ, ધેટ ઇઝ મતલબ એ ફેસિનેટિંગ કે હા મતલબ આ છે આજ
ક્લાઇમેટ ક્રાઇસિસ ને લઈને. પણ ઇટ ઇઝ જસ્ટ અ સ્ટાર્ટ, હજી તો કશું આમ શું કે આપણે ચીયર કરી લેવા જેવું નથી એમ.
હા જે જે કન્ટ્રીમાં જે અગ્રીમેન્ટ થયો હતો કે ફ્રાન્સ જેના મતલબ ગોલ્સ પૂરા નથી કરી શકતો,
નથી પૂરું કરી શક્યું, કોઈ દેશ એના ટાર્ગેટ પૂરા નથી કર્યા. એટલે આવ્યું છે કે આ રોકેટ તો તમે છોડી દીધું પણ રોકેટ પહોંચ્યું જ નથી હજી એસ્ટ્રોઇડ સુધી એમ. એવું અને એ બી જયારે કે આપણે કીધું કે ભાઈ જે બી છે કેપિટાલિઝમ પર બી કટાક્ષ છે આમાં, કે ભાઈ જયારે કેપિટાલિઝમ તો દરેક વસ્તુ પર પૈસા જ જોવાનું છે, ક્રાઇસિસમાં પૈસા જોશે. ઇવન ઇલોન મસ્ક માટે ભલે આપણે ગમે તે કે ઇલોન મસ્ક બેઝિકલી એવું છે કે જો ક્લાઇમેટ ક્રાઇસિસ તમે વોર ગણતા હો તો એ ફંડામેન્ટલી વોર પ્રોફિટિયર છે, કે જે કોઈ બી વોર માંથી પૈસા બનાવવાના જે ધંધો કરતા હોય એવા ટાઈપ છે એના માટે.
અને જયારે વોર થાય ત્યારે પૈસા છાપી બી લઈ, મતલબ એટલે છાપી લઈ લિટરલી છાપી લઈ, કેમ કે તમે વિચારો કે મતલબ પેલું અફઘાનિસ્તાન ક્રાઇસિસ ની વાત કરી હતી જેમાં કઈક $1 trillion જેટલા કઈક ખર્ચા કરેલા હતા એ લોકોએ ત્યાં અમેરિકામાં, તો અફઘાનિસ્તાન ની તો ઇકોનોમી બી $1 trillion ની નથી
નથી
તો બધા ગયા ક્યાં પૈસા પછી.
એટલે એ જ છે ને કે
એ લોકોની જ કંપની ને એ લોકોએ જ ફંડ કર્યું ને એના જ મતલબ વેપન્સ બનાવીને અફઘાનિસ્તાનમાં નાખ્યા. તો એટલો લોજિકલ ક્વેશ્ચન છે ને, કેટલો સ્ટુપિડ ક્વેશ્ચન છે જો તમે કોઈના દેશના એના માટે $1 trillion ખર્ચો કરી ગયો એટલી એ લોકો ઇકોનોમી પણ એટલી નથી એમ.
એટલી નથી. અને એટલે એમ કે આપણે એ કહે છે કે જ્યારે ઇલોન મસ્ક ને એમ કહે છે કે ચલો ઇલેક્ટ્રિક કાર નું ફ્યુચર લાવી દેશે, ચલો એને એને પુશ કરીને આવી ગયું એમ બરાબર. પણ એ એટલા માટે નથી લાવ્યો કે એને કઈ ક્લાઇમેટ ક્રાઇસિસ માંથી ઇન્ડિયાને કે ગ્લોબ દરિયા દુનિયાને બહાર કાઢવી છે, એના પ્રોફિટ માટે લાવ્યો છે. કેમ કે કેપિટાલિસ્ટ છે ફંડામેન્ટલી, એ કોઈ ઇકો વોરિયર્સ નથી.
મને મતલબ થોડું થોડું થોડી એમ્પથી એ લોકો માટે ભી છે કે નેટ પોઝિટિવ ફોર્સ તો છે કે એટલીસ્ટ મતલબ તમારી પાસે પૈસા છે, તમે કંઈ બી કરી શકતા હતા, એક નવી એપ તમે બનાવી શકતા હતા, પણ તમે એ છોડીને કાંઈ
હું
બનાવવા
એ કહું છું કે
નથી ગયા.
બેઝિકલી દે આર પ્રોફિટિયર ફ્રોમ વોટ
યા યા યા
પ્રોફિટિયર.
પણ એમાં એવું છે કે તમે પ્રોફિટ કાર્ડ લઈને કયો ઇલેક્ટ્રિક કાર, એ મચ બેટર છે એઝ કમ્પેર ટુ કે તમે
એના કરતા બી બેટર એમ નહીં, એના કરતા બેટર હતા કે જેનો પ્રોફિટિયર ન હતો. તો ધારો કે છે એક ફ્રી થિંક કંપની છે, નામ ભૂલી ગયો એનું. એ એ લોકો એવું કહે છે, એ લોકો બી સેલ્ફ ડ્રાઇવિંગ કાર પર કામ કરે છે બરાબર છે. પણ એ લોકો એવું કહે છે કે અમે સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનીને કાર નથી વેચવાના, વી વિલ ક્રિએટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જેમાં સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ્સ હશે. અમે કોઈ દિવસ કોઈને સેલ્ફ ડ્રાઇવિંગ વ્હીકલ વેચવા નથી. અમે સેલ્ફ અમે બેઝિકલી કાર કંપની નથી બનવા માંગતા, અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ કંપની બનવા માંગે છે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપતી હોય સેલ્ફ ડ્રાઇવિંગ. શા માટે લોકોને પ્રાઇવેટ કારની જરૂર છે કે જરૂર જ હોય એમ, કે કાર એનો મોટાભાગનો ટાઈમ આઈડિયલી પડી રહેતી. એમ બોલે અમે સેલ્ફ ડ્રાઇવિંગ કારોની એક ફ્લીટ હોય, કારણ કે એક નાનું સિટી છે એમાં 500 કારની ફ્લીટ અમે રેડી કરીને મૂકી દીધી, જ્યારે જરૂર છે ત્યારે જે તે વ્યક્તિ વાપરે છે, ધેટ્સ ઓલ એમ. તો એ સિટીને 5000 કારની ક્યાં જરૂર જ છે જે મોટાભાગનો ટાઈમ આઈડિયલી પડી રહેતી હોય પાર્કિંગ લોટમાં એમ.
ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ
બરાબર છે. અને એ પાર્કિંગ લોટ્સ જેટલી સ્પેસ વેસ્ટ કરે છે, એના બદલે એ સ્પેસનો ગ્રીન યુઝ થઈ શકે, કમ્યુનિટી યુઝ થઈ શકે એમ બરાબર છે. કારણ કે ઘણી બધી જગ્યાએ હોય છે કે જેટલી સ્ટ્રક્ચર એના કરતા પાર્કિંગ લોટ્સ વધારે સ્પેસીસ હોય એમ બરાબર છે.
અહીંયા મતલબ એક ઘરમાં 3 જણા રહેતા હોય તો 4 કાર હોય.
અને એ એટલે અને એ સ્પેસ
એક કાર એક્સ્ટ્રા બી હોય ઘણી વખત એમ મેં જ વિચાર આવે મને.
એ સ્પેસ નો વેસ્ટેજ, રિસોર્સિસ નો વેસ્ટેજ, જે મોટા ભાગની કાર એનો લાઈફ ટાઈમ, જે બી કાર નો લાઈફ ટાઈમ હોય બરાબર છે, એમાંથી મોટાભાગનો ટાઈમ તો આઈડિયલી પડી જ રહેવાની છે ને એમ. તો દિવસમાં માણસ 1 કલાક કાર વાપરતો હોય આવવા જવા માટે, તો બાકીના 23 કલાક કાર ખાલી ડેડલી ડેડ થઈને પડી રહેવાની છે. એની જગ્યાએ સેલ્ફ ડ્રાઇવિંગ કારની ફ્લીટ હોય તો ભાઈ મને મને ડ્રોપ કર્યો, પછી કોઈકને ક્યાંકથી જવું છે તો એને પિકઅપ કરશે, પછી ત્રીજાને પિકઅપ કરશે. 24 કલાક
ડિસેન્ટ્રલાઇઝ એપ હોય એના માટે, ડિસેન્ટ્રલાઇઝ એપ એટલે એપ બી કોઈ ઓન નથી કરતું.
હા, અને આમાં જે ઓલ્ટરનેટિવ ચાલે તો ડિસેન્ટ્રલાઇઝ ના હોય તો કમ્યુનિટી ઓન કરતી હોય ફ્લીટ. માન લો કે તમારું સિટી છે, સિટી 500 કાર ઓન કરતું હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ, જેમ બસો ઓન કરે છે અત્યારે બરાબર છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટ ની આવી સેલ્ફ ડ્રાઇવિંગ કારની ફ્લીટ ઓન કરતું હોય, ચાર્જિંગ બી સેલ્ફ ડ્રાઇવિંગ, એક સ્ટેશન હોય કોઈ બી જગ્યાએ સ્ટેશન બનાવેલા હોય કે જ્યાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર પહોંચી ત્યાં હોય કોઈ બી સ્ટાફ કે મોર સેલ્ફ ચાર્જ થઈ જાય કાર.
ડિફિકલ્ટ છે પણ પોસિબિલિટી તમે જો કે કદાચ એટલે એ જ કે કદાચ જો 100% થઈ જાય સેલ્ફ ડ્રાઇવિંગ તો એક્સિડન્ટ જ નહીં થશે પછી તો.
હા, અને સિટીઝ ને એમ સિટી ને કાર જરૂર જ ક્યાં છે એમ, પછી માણસ ને ડ્રાઇવિંગ કરવાની જરૂર જ ક્યાં છે એમ બરાબર. એને ક્યાંય બી કમ્યુનિકેટ કરવા માટે છે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. અને જેમ બીજી બધી ટેકનોલોજી મેચ્યોર થાય, મેં ટેકનોલોજી મેચ્યોર હશે તો પ્રાઇવેટ કાર જેવો કન્સેપ્ટ શું કામ રહે.
હા, એક્ચ્યુઅલી ઘણો ફેસિનેટિંગ આઈડિયા છે.
હા, એટલે ઇલોન મસ્ક ધારત આવું બી કરી શકત ને.
નહીં પણ એ તો હવે એ તો આપણે કેવી રીતે ધારી શકીએ
એટલે હું એમ કહું છું ધાર્યું હશે કે એટલે
અમે ખાલી એમ જ ખાલી કેમ છું.
યસ, હું એમ કહું છું કે પણ એ એ શું ચૂઝ કરે છે, પ્રાઇવેટ કાર્સ વેચવાનું ચૂઝ કરે છે બરાબર. અને આની સામે સ્ટાર્ટઅપ જ છે કે જે આવું ચૂઝ કરી રહી છે જે હું કહું છું.
એટલે એ જ મેં આગળ જે તમને વાત કરતો હતો ને કે નવી જનરેશનના જે થિંકર્સ હશે બરાબર.
હા, એ નવું
કે હા, હવે તમે ઇલોન મસ્ક ને જોઈ લો, 50 વર્ષનો તો છે બરાબર. તો ઓબ્વિયસલી એ જ્યાંથી મોટો થઈને મતલબ જે શું કહેવાય જે દુનિયામાં મોટો થઈને આવ્યો છે તો એના આઈડિયાઝ પ્રમાણે કદાચ એને કહ્યું છે. પણ તમે વિચાર્યો છે 2020માં પેદા થયા છે બરાબર, એ લોકો 2040માં ત્યાં સુધી ભણી લેશે ને કેપિટલિઝમ ના પ્રોબ્લેમ શું છે, સોશિયાલિઝમ લેફ્ટ રાઈટ થી માંડીને કેપિટલિઝમ બધું જ મતલબ જોઈ લેશે. ને પછી એ લોકો એ કહેશે ને કે અમે આઈડિયા એક્સેપ્ટ નથી કરવાના.
અને એ જ ને આ સોલાર પંપ એનો જ આઈડિયા છે ને કે તમે ઓલ્ટરનેટિવ આઈડિયાઝ પિચ કરો છો.
હા,
બેઝિકલી
એટલે આઈ થિંક મતલબ
ભાઈ
એ રીતે પણ જોઈ શકાય કે હા એ બધા અત્યારે ટેક બિલિયનર છે, 40-50 ની આજુબાજુ જ છે બધા, અને એ
અને હું
કોઈ
એ જ કહું
દુનિયામાં.
મને કે એ લોકો એ માની મોટાભાગના ટેક બિઝનેસ એટલે મુજે ટેકનો કેપિટાલિસ્ટ કહો કદાચ એ
હા
લોકોનો
પણ એટલે
એ
એમાં એવું
નથી.
છે કે આપણે એ રીતે જોઈએ તો કેવું થાય કે જ્યારે એ લોકો કોલેજમાંથી બહાર નીકળ્યા હશે અને કામ કરવાનું ચાલુ કર્યું હશે, તો એમણે તો એક કેપિટલ માર્કેટમાં ચાલુ કર્યું ને કામ કરવાનું.
યસ યસ
હા
યસ
તો પછી
અને
એમાંથી જ ગ્રો થઈને એ લોકો એ રીતની જ સિસ્ટમ બનાવી જે સિસ્ટમમાંથી એ લોકો આવ્યા હતા.
જે હા અને એ લોકો પોતાના બેનિફિટ માટે જ કરવાના છે. કોઈ બી વ્યક્તિ સિમ્પલ છે ને કે અલ્ટિમેટલી તો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કરવાની છે ને
હા એટલે મતલબ શું કહેવાય
અને
બીજું
આમાં
તો.
આમાં
હા
એટલે એ જ કહું છું કે ડોન્ટ લુક અપ માં એ બી એ સટાયર છે એમ કે એમાં પેલો જે બતાવ્યો છે કે બધાનો શું નામ ભૂલી ગયો ટેક જે
હા
એકદમ
એ
જે
મિલિયનર
લીડર
છે.
છે મિલિયનર છે બરાબર છે એને એક આઈડિયા એન્વિઝન કરે કે ઓકે ભાઈ આ તો રિસોર્સિસ નો એસ્ટ્રોઇડ આવે છે એ આપણા માટે ફાઇનાન્શિયલી ફાયદાકારક છે એમ બરાબર છે આપણે એનો ફાઇનાન્શિયલ ઉપયોગ કરો આ ક્રાઇસિસ નો અને એમાંથી રોકડા કરી દઈશું એમ બેઝિકલી સેમ વસ્તુ કોઈ કે અત્યારે ઘણા બધા ટેક કેપિટાલિસ્ટ છે એ લોકો બી જ છે કે ભાઈ ક્લાઇમેટ ક્રાઇસિસ છે ઇટ ઇઝ કમિંગ ક્રાઇસિસ વી કેન મેક રોકડા ઓફ ઇટ અને રોકડા બનાવી દઈએ આપણે બેઝિકલી એમ અને એ રોકડા બનાવવામાં ઘણી વાર આ ભાઈ એ બી સટાયલ છે કે રોકડા બનાવવામાં ઘણી વાર રોકડા ન બને અને પ્રોજેક્ટ ક્યાંક જો જાય તો થિંગ્સ ગો એવરી બરાબર આપણે કહીએ કે ભાઈ ઇલોન મસ્ક કહીએ કે ભાઈ આટલી બધી ઇલેક્ટ્રિક કાર બનાવવાની જગ્યાએ જે કીધું એ રીતની લિમિટેડ કાર્સ બનાવે અને જે પબ્લિક ટ્રાન્સપોર્ટ એવું એફિશિયન્ટ અને એટલું પાવરફુલ હોય કે જે આખું કાર માર્કેટ ને ઝીરો કરી દે તો ઇટ વુડ બી બેટર ધેન મેકિંગ મિલિયન્સ ઓફ કાર્સ ઇલેક્ટ્રિક કાર્સ સો છે ઓલ્ટરનેટિવ આઈડિયાઝ હોય એમ પણ આમાં એમ એ લોકો એ સટાયર છે કે ભાઈ એના માટે એ બિલિયનર માટે એ ક્રાઇસિસ નથી એ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી છે પછી એ બી હતું કે એ સટાયર એ બી છે કે એડ્રિયન એમણે બેકઅપ પ્લાન હતો કે બિલિયનર છે એટલે બેકઅપ પ્લાન હતો કે એ લોકો વ્હીકલમાં બેસીને બીજા હેબિટેબલ પ્લાનેટ પર જતા રહે બરાબર છે એ વસ્તુ સટાયર બી ઇલોન મસ્કને લાગુ પડે છે કે ભાઈ ઓકે ગેર બેકિંગ કે ચલો આપણે મંગળ પર નવી દુનિયા વસાવીએ કાઇન્ડ ઓફ આપણે આ દુનિયા
મને લાગે છે કે કયો મતલબ જાઓ
જાઓ ધેટ્સ ઓકે
હા નહીં કયો બરાબર છે જઈને બનાવો બરાબર સારું છે ને કોઈ તો કહેવું જ પડશે ને તો આ લોકો કહે છે એમ સારું છે કયો બીજું તો શું કહેવાના આવે બિલ ગેટ્સ છે કે જેફ બેઝોસ છે કે ઇલોન મસ્ક છે રાઈટ એક તો કન્સિડરેબલી એજેડ લોકો છે મતલબ આપણા કરતા ડબલ એજ ના છે ઓલમોસ્ટ રાઈટ પ્લસ એ લોકો અત્યારે જે પોઝિશન પર છે તે 20-30 વર્ષ કામ કરીને આવ્યા છે અને જ્યાંથી કામ કરવાનું ચાલુ કર્યું ત્યાં કદાચ ક્લાઇમેટ ક્રાઇસિસ સોલ્વ કરવાનું નહીં હતું એ બીજું કઈ કામ કરતા હતા અને પછી ઇવેન્ચ્યુઅલી હવે બિલ ગેટ્સ ક્લાઇમેટ ક્રાઇસિસ ઉપર બહુ વધારે ફોકસ કરે છે કે જેફ બેઝોસ કરે છે કે ઇલોન મસ્ક પણ કરે છે તો અલ્ટિમેટલી એ લોકો એ સિસ્ટમ માટે બેનિફિશિયલ થઈને હવે એ લોકો ક્લાઇમેટ તરફ વિચારે છે એ ધેટ ઇઝ ધ વન પર્સપેક્ટિવ તો હવે એમાં મને એવું લાગે કે ચાલો કઈ નહીં તમારી પાસે પૈસા આવી ગયા અને તમારી પાસે રિસોર્સિસ છે તો એટલીસ્ટ તમે બીજું કંઈ બી કરી શકતા હતા પણ આ કરો છો તો ચાલો સારું છે પણ મને હોપ વધારે કોની પાસે છે આ જે તમે જે વાત કરી ને જે સ્ટાર્ટઅપની કે જે મતલબ અત્યારે કોલેજના ફ્રેશ ગ્રેજ્યુએટ હશે એ લોકો વિચારશે કે નહીં આપણે એવી સિસ્ટમ બનાવીએ સેલ્ફ ડ્રાઇવિંગ કે જે નોન પ્રોફિટ હોય તો હોપ એ લોકો પાસે વધારે છે કારણ કે એ લોકો એ સિસ્ટમમાંથી નથી કરપ્ટ થયા એ લોકો એટલે કરપ્ટ બી ખોટો વર્ડ થઈ જાય પણ એ સિસ્ટમનો ઇન્ફ્લુઅન્સ નથી થયા કે એ લોકોને હા એવું નથી પૈસાની કમી છે તો એ મોડેલ કેટલું સરસ છે ને કે કોઈ પ્રોફિટ માટે નહીં પણ કામ કરે તો પણ સારામાં સારી પ્રોડક્ટ બની શકે
આવા ટાઈપના છે વિકિપીડિયા છે બરાબર છે
હા
એ નોન પ્રોફિટ છે બરાબર છે અને ઇવન મેં જે કીધું અમુક જે કોઓપરેટિવ વાળા આઈડિયા કીધા સોલાર પંપ બરાબર છે તો અત્યારે કે ઝોમેટો છે તેને રિપ્લેસ કરવા કે ક્યાં મોટી વાત છે કે અત્યારે કાલે હોટલિયર્સ છે એ લોકો પોતાનું એસોસિએશન ઊભું કરે અને એ લોકો એક એપ રન કરતા હોય તો ઝોમેટોને રિપ્લેસ કરવી ઇટ નોટ અ બિગ ડીલ. ઝોમેટો તો પ્રોફિટિયર છે, એને તો આ બધી આ માંથી ઓપોર્ચ્યુનિટી છે, એના માટે ધંધો છે. પણ આ જે બી ધારો કે હોટેલર્સ પોતાના એસોસિએશન થ્રુ એક એપ બનાવીને આવી રીતે કરતા હોય તો એના માટે પ્રોફિટ નથી, એમનો જે મેઇન બિઝનેસ એનો જ ભાગ છે. બાકી એટલે અરે છે, એવું થવાનું જ છે.
કારણ કે એ છે ને, નવલ રવિકાંત નો કોઈને આઈડિયા હતો કે આઈ ડોન્ટ નો, એટલે એને એ પોડકાસ્ટ માં વાત કરતો હતો કે એવરી ન્યુ જનરેશન રિજેક્ટ ધ ઓલ્ડ જનરેશન પોન્ઝી સ્કીમ. બધાને નવી પોતાની સ્કીમ બનાવી હોય, પોન્ઝી સ્કીમ એટલે ક્રિપ્ટો ને લઈને વાત કરતો હતો. હા, કે બેઝિકલી દરેક જનરેશન ની અમુક સ્કેમ્સ ચાલતા હોય, નેક્સ્ટ જનરેશન એમના સ્કેમ ના રિજેક્ટ કરીને બીજા નવા સ્કેમ બનાવશે.
દરેક જનરેશન નો પોતાનો છે ને યુટોપિયા હોય છે, કે દરેક જનરેશન એક યુટોપિયા જનરેટ કરે કે કેવી દુનિયા બનાવીએ એમ ટાઈપ. અને ઓબ્વિયસલી યુટોપિયા તો એવું કહેવાય કે જે અલ્ટિમેટલી યુટોપિયા તો ક્રિએટ થાય જ નહીં ક્યારે એમ, પણ એ જે જે વસ્તુ લેફ્ટ કરે એ વર્લ્ડ ઓવરઓલ બેટર બનાવે નેક્સ્ટ.
કોઈને પાસે એક ખબર બી નથી કે શું કહીએ છે. એવું છે કે ઘણા લોકોનો ઇમ્પેક્ટ વધારે છે, ઘણા લોકો નું ઇમ્પેક્ટ નેગ્લિજિબલ છે, પણ એવું કોઈ સેન્ટ્રલ લીડરશિપ નથી આખી દુનિયાની કે આપણે આ તરફ આગળ વધીએ. મતલબ વી આર નોટ લાઈક કે આપણે એક ટ્રાઇબ નથી આખી દુનિયા,
આપણે બહુ બધા ટ્રાઇબ નું ટોળું,
બહુ બધા ટ્રાઇબ નો મતલબ એ છે ને, એ બધા હા ઇન્ફ્લુઅન્સ એકબીજાને થાય અને પછી કઈક રીતે આગળ વધતા જાય.
આપણે કીડીનો રાફડો હોય તો એ કઈક ગોલ પર ના જીવતો હોય અલ્ટિમેટલી, કે ભાઈ બધી કીડીઓનું ટોળું હોય તે પહેલો લોકો રાફડો બનાવે, એ લોકો કામે કરે બધું કરે, પણ અલ્ટિમેટલી કોઈ ગોલ એન્ડ ગોલ કશું સર્વાઈવલ
છે.
ધેટ્સ ઓલ
યા, ઘણી મજા આવી એક્ચ્યુઅલી. મને તો થાય કે પબ્લિશ કરવાનું બી લેવા જાય એમ જ. મતલબ આમાં એવું છે, મેં છે ને ઘણા ટાઈમથી નોટિસ કર્યું છું કે જ્યારે મને તો એકચ્યુઅલી રેકોર્ડિંગ કરવામાં જ વધારે મજા આવે છે, પછીનું તો બધું કામ કરવું પડે એમ એના જેવું,
એના માટે હાયર કરવો પડે.
હા, એટલે હવે કોને હાયર કરવાનું તો ને, આઈ ડોન્ટ નો. મને એવી થોડું ડિસઅપોઇન્ટમેન્ટ હતું છે કે યાર કોઈ એમ, અમે કોલેજમાં હતા થોડા, એટલે એવું નહીં કે અમે બહુ જીનિયસ હતા કે બહુ એમ એક્સાઇટેડ હતા, પણ થોડુંક હતું કે કંઈક એમ નવું જ કંઈક શીખવા મળે ને તો કૂદી પડતા હતા એમ. હવે એવા છોકરાઓ મળતા જ નથી એમ. બાકીનું તો હવે એક્સ્ટ્રા કર્મ છે. પણ એવું પણ એક રીતે એ બી છે કે સપોઝ જો કોઈ ઇન્ટેન્શન નહીં હતી ને કે આ વસ્તુ ઇન્ટરનેટ પર મૂકવાની છે, તો એ સિસ્ટમેટિકલી થતે પણ નહીં,
ના થાય. એક ગોલ તો છે ને.
હા, એટલે એ પર્પસ હશે તો જ આપણે મતલબ લોકોના વિચારોને લોકોને એ જગ્યાએ લાવી શકીએ એમ. ને સારું પણ છે, જેટલા લોકો સાંભળી શકે, લોકોના મગજમાં કંઈક નવા વિચાર એડ થઈ શકે.
અને પોતાના માટે બી છે ને, સેલ્ફ ડેવલપમેન્ટ તો છે જ.
હા હા, એ તો છે. આપણે બધા પોતપોતાની એક ગેમ બનાવીને એની અંદર બેટર 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 બનતા જઈએ અને પછી એક દિવસ મળી જઈએ, બસ એ પતિ લાઈફ એ જ છે, બીજું કઈ છે નહીં. એન્ડ તો બધાને ખબર જ છે, હવે બસ ખાલી આની અંદર જોઈએ કે ક્યાં સુધી જાય.
એટલે એ છે કે જે કોમેન્ટ ક્રેશ થવાનો
છે. અને કઈક બોનસ એપિસોડ તરીકે એડ કરી દેવા, બોનસ કન્વર્ઝેશન ઓન. હા,
એટલે
અત્યારે મને કહી તો આપે છે એટલે સારું છે. મતલબ કે એક
સાંભળી
રીતે
લે કદાચ.
આઈડિયા સારો છે. હા કે મતલબ એ બાને થઈ
અને
જાય
એ
એમ.
કેવું છે કે તમારે ફરી રિફર કરવું હોય તો બહુ ઇઝી પડે ટાઈમ સ્ટેમ્પ માટે,
યા યા
કે તમારે કોઈ
હા
પર્ટિક્યુલર પોઈન્ટ જ સાંભળવો છે
હા
ક્લિક કીટ
ને પછી
કે
નહીં,
બીજું.
ઘણી વખત મને પણ એવું થાય ને કે અહીંયા આ જે પોઈન્ટ ઉપર આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી હતી, પણ કદાચ કોઈ ત્યાં સુધી પહોંચશે કે ભી નહીં એમ.
હા,
નહીં
અને
એવી
કોઈ
કેટલી
જુએ કે
મોમેન્ટ
આખું
હશે.
મારે નથી સાંભળવો
હા કોઈ
આખો
આખું નહીં
એપિસોડ
સાંભળું ને બધાના ઇન્ટરેસ્ટની વસ્તુ પણ નથી આખી. હા પણ ખાલી મને ઇલેક્ટ્રિક
જેને
કાર વાળો
પર્ટિક્યુલર હતો.
સેગમેન્ટ જ સાંભળવો છે એમ, તો એટલા
તે
માટે.
ક્લિક કરીને કોઈ
હા
કેટલું બી સાંભળી લે,
પણ આ બધું થોડી મહેનત વધી જાય, બીજું કઈ નહીં.
લેબર ઇન્સેન્ટિવ કામ છે બધું બહુ
પણ કઈ નહીં
ઇન્ટરેસ્ટિંગ.
એમ, તો મતલબ કેવું કે કોઈ કામ ગમતું હોય ને તો પછી મહેનત કરી લેવાય એમ, નહીં કરવાથી વધારે દુઃખ થશે, એની કરતા મહેનત કરી લેવી એ વધારે સારું છે. ને પેલું પેઇન મેનેજમેન્ટ.
સારું કે ભવિષ્યમાં એટલી ટેકનોલોજી ડેવલપ થઈ જાય કે તમારે કશું કરવાનું ના રહે. એક ટાઈમે છે કે પોડકાસ્ટ, એક ટાઈમે એન્કર નતું ત્યારે કેટલું વિચિત્ર હતું પોડકાસ્ટ. એમ પાસ્ટ માં બહુ વર્ષો પહેલા જેવું છે. ટેકનોલોજી ઇમ્પ્રુવ થાય તો બધું ઘણું બધું એમાંથી ઇમ્પ્રુવ થઈ જાય છે.
પણ જીઓગ્રાફી બહુ વધારે મેટર કરે અહીંયા, તો મતલબ શું કહેવાય કે આખી ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે ખાલી પોડકાસ્ટ ઉપર. મતલબ મેં કેટલા બધા એવા શો જોયા છે કે જેની અંદર 15 થી 20 જણા મતલબ કામ કરતા હોય 10 એપિસોડ ક્રિએટ કરવા માટે એક સીઝનના. તો આટલા હવે એ બધાને પેમેન્ટ તો મળે છે, તે બી US ડોલરની અંદર જ મળે છે, પર આવર મળે છે. તો કેટલું મતલબ એ રેવન્યુ બી જનરેટ કરતા હશે ને એ લોકો. હા ને ક્વોલિટી તો ઓબ્વિયસલી ગજબની પ્રોડ્યુસ કરે છે, કે જેવો એક નેટફ્લિક્સ શો હોય તેના જેવો એ લોકો ઓડિયો એપિસોડ ક્રિએટ કરે છે એમ.
અને એટલું એટલું એનું
હા
ફંડિંગ
કન્ઝમ્પશન બી થાય છે એમ,
કન્ઝમ્પશન બી થાય છે અને ફંડિંગ બી થાય છે. એટલે તો છે ને કે ક્રિએટિવિટી વધે તો ક્રિએટિવિટીનું કન્ઝમ્પશન વધે. અને
પહેલા થોડા મહિના તો મેં એ મગજમાં લઈને ચાલતો હતો કે મારે આના જેવું કંઈક બનાવવું છે, પછી રિયલાઇઝ થયું કે ક્યાં મેં એટલો આટલું બધું કરી રહ્યો. અત્યારે અત્યારે 1 વર્ષ પછી મને રિયલાઇઝ થયું કે એકચ્યુઅલી આમાં એપિસોડ કેટલા, એમાં ટોપિક શું છે કે ક્વોલિટી શું છે કે એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ચાલતું રહે એમ.
યસ ઇટ ઇઝ છે છે ઇમ્પોર્ટન્ટ.
હા કે એક્ઝિસ્ટ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે.
યસ
કઈ વસ્તુ કોને ગમવાની છે અને કોઈ વસ્તુ શું કોને નહીં ગમે મને થોડી ખબર પડવાની છે. જેમ કે મારો પર્સનલ ટેસ્ટ છે કે આ રીતે કન્વર્ઝેશન જે ફ્રી ફ્લોઈંગ હોય તે વધારે ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા બધા લોકો લાગે એટલું સ્ટ્રક્ચર નહીં હોય તો અમે શું નહીં સાંભળીએ એમ, તો એવું તો શું કરવાનું હું એની અંદર.
નથી પોસિબલ જ નથી.
પણ એનીવે એવું એટલે એવું જ નથી, આપણે કરશું સ્ટ્રક્ચર વાળા એપિસોડ બી કરશું કે જ્યારે એમ 5 મિનિટ જ
કરવાનું
છે.
આમ તો કરેલા જ છે ને એવા સાયન્ટિફિક ટોપિક્સ પર કર્યા છે અમુક સ્પેસિફિક.
યા
એના પર કરેલા જ છે કે ભાઈ જે બી તમે આઈડિયાઝ હોય હવે એ આઈડિયાઝ પર તમે જે તે વસ્તુ કવર કરી લેવાની કરી લીધી છે 15-20 મિનિટ.
બીજી એક પ્રોબ્લેમ શું થાય છે ખબર, કે ઘણી વખત એવું થાય કે આપણા કેવું એક અમુક ફેવરેટ ટોપિક હોય ને અમુક નોન ફેવરેટ ટોપિક હોય, તો આપણે નોન ફેવરેટ ટોપિક એટલા માટે રાખીએ કે આપણે વચ્ચે કંઈક એડ કરી દઈએ એમ. પણ મને એવા કોઈ ટોપિક જ નથી મળતા નોન ફેવરેટ. એવું થાય કોઈ વખત લાગે કે આ ફાલતુ વસ્તુ છે ચાલો આના ઉપર જયારે કઈ નહીં મળે ત્યારે કરી લેશું, પછી જયારે એના ઉપર વાંચવાનું ચાલુ કરે ને તો એટલું બધું ઇન્ટરેસ્ટિંગ લાગે કે પછી એવું લાગે કે નહીં આમાં તો કેટલું બધું છે મજા આવશે એમ. એટલે એવો કોઈ હા એવો કોઈ એપિસોડ કે એવો કોઈ ટોપિક એમ એવા મળતા નથી કે મેં 5 મિનિટમાં બતાવી દે.
અને એવું આપણે
મને એવું લાગે કે આને તો જસ્ટિફાય કેવી રીતે કરી શકું 5 મિનિટમાં.
અને હંમેશા એવું જ હોય છે કે ટોપિક જો ખરેખર એક્સપ્લોર કરો તો ટોપિક બધા મોટા જ હોય છે. એમ આજે તમારે ડિસાઇડ કર્યું કે તમારે ખાલી કેટલું આપવું છે એમ. હું એ કહું કે તમે ખાલી ચમચી ચખાડી પછી છોડી દો, બાકીનું તો જયારે જીવું હશે.
જો કે થાય એવું જ છે, થાય એવું જ છે, પણ એ ચમચીમાં બી કેટલું એડ કર્યું ને એ થોડું એમ પેલું ડિસઓનેસ્ટી જેવું લાગે, કે મને એવું લાગે કે આના પણ આ 2 વસ્તુ બી કહેવા જેવી હતી પણ મેં નહીં કીધી.
ચમચી ની ચાલે હજી હજી એક વાટકી જેટલું આપી દઉં કે કેમ એવું. બાકી એવું છે કે ખાલી તમે એટલું છે ખાલી મૂકી દો, બાકી તો પછી જે સીકર છે એ તો શોધી લેશે.
હા શોધી લેશે, ટાઈમ લાગે છે ખાલી. થોડું ડિસએપોઇન્ટમેન્ટ થઈ જાય કે મતલબ એમ એપિસોડ પબ્લિશ કરીએ પછી કઈ આવે નહીં, અને પછી પાછી એ સ્ટોરી પોતાને કેવી પડે કે હા ઠીક છે મતલબ અત્યારે ગોલ તો ખાલી એ છે કે 2 એપિસોડ આવવા જોઈએ, મને કોઈ સાંભળે કે નહીં સાંભળે એના ઉપર તો હું શું કરવાનું એમ. એવું છે.
અને જે સાંભળે છે સાંભળી લે છે, જેથી
મેં એક શું કે ફેસબુક પોસ્ટ હતી ને સફાઈ વાળો, પેલો પેલો એપિસોડ આપણે કરેલો હતો, પહેલો નહીં બીજો એટલે અત્યારે રિસેન્ટલી કરેલો એ, તો એના ઉપર ફેસબુક એડ બન ગઈ, મતલબ હા તો $10 નું બજેટ 5 દિવસમાં $90 જેવું કઈક રાખ્યું મેં, તો લગભગ પેલા 3,000 કે 4,000 લોકોએ વ્યૂ કર્યું, 1 લાઈક 0 કમેન્ટ અને કોઈ રિસ્પોન્સ નહીં. તો મેં કીધું આ તો હવે આ તો બકવાસ છે, મતલબ આનું શું કરીને કરવાનું, મતલબ 4,000 લોકોએ કદાચ એ લોકોની ફીડમાં એ જોયું પણ હોય ને, પાછું બહુ ટાર્ગેટેડ હતી બરાબર, કે મેં સિલેક્ટ કરેલું હતું કે જે લોકો સાયન્સ ગ્રેજ્યુએટ છે કે જેમણે ઇન્ટરેસ્ટ ની અંદર સાયન્સ ફિક્શન કે સાયન્સ એવું લખેલું હોય એવા લોકોને જે એડ દેખાય. તો એટલે આ તો વિચિત્ર થઈ ગયું કે હવે જે એકદમ ટાર્ગેટેડ ઓડિયન્સ માંથી 4,000 લોકો જોઈને 3,999 લોકો ઇગ્નોર કરે છે, તો પછી એનો કોઈ મતલબ નહીં મળે એટલું પ્રમોટ કરવાના. એ તો પછી હવે જેને જયારે જોવું હશે ત્યારે જ જોશે, અને જેને જયારે ડિસ્કસ કરવું હા ડિસ્કવર કરવું ત્યારે કરી લેશે.
હું ઘણા એવા એકદમ નિશ ટોપિક પર આર્ટિકલ ક્રિએટ કરું બરાબર છે, મેં એ આર્ટિકલ ક્રિએટ કરતા 5-6 કલાક સ્પેન્ડ કર્યા હોય,
ઘણો ટાઈમ લખવું તો બહુ વધારે ડિફિકલ્ટ છે, બોલવામાં તો કઈ બી બોલી નાખ્યા,
અને એ બી સ્પેસિફિક અને રેફરન્સ વાળું, એવું કે મેં કીધું ખબર છે મારે સ્પેસિફિકલી રેફરન્સ શોધી, રેફરન્સ ટેક કરી, અને રેફરન્સ માં મારે ક્વોલિફાઈડ રેફરન્સ, ગમે તે રેફરન્સ બી ના ચાલે બરાબર, અને બધું સ્ટ્રક્ચરલી ગોઠવીને કરીને મારે રેડી કરીને આર્ટિકલ મૂકવું બરાબર. હું એટલા માટે મૂકું કે મને એ ટોપિકમાં ઇન્ટરેસ્ટ છે એટલે બરાબર, હું જોઈ શકું કે કેટલા એના વ્યૂઝ આવે છે, આઈ ડઝન્ટ કેર, આઈ ડોન્ટ કેર મચ. અને જે આર્ટિકલ મેં ક્રિએટ કરે બને કદાચ આખા વર્ષમાં 5 લોકો જ વાંચ્યું હોય, કારણ કે ટોપિક જ એ લોકો નિશ હોય ને કે જેના પર કદાચ કોઈ વાંચવાનું જ નથી.
તમને એવો ફીડબેક મળે ખરો એમ,
એમાં કોઈ કમેન્ટ એનાલિટિક્સ હોય છે એમાં બેકગ્રાઉન્ડમાં કે આર્ટિકલ ની હિટ્સ કેટલી આવે છે એ હું જોઈ શકું, ડેટ બાય ડેટ ને એવું છે કે ભાઈ કેટલા હિટ આવે છે એમ, એ તો એ હું જોઈ શકું એમ, ઇવન મેં કેટલા આર્ટિકલ ક્રિએટ કર્યા છે ને ઓવરઓલ યર ઓન યર કેટલા હિટ આવે છે એ બી હું જોઈ શકું એમ બરાબર. પણ કેવું હોય કે આર્ટિકલ ક્રિએટ કર્યામાં પર્ટિક્યુલર કે જે આર્ટિકલ મેં ઝીરો થી ક્રિએટ કર્યું હોય એમાં જ હું જોઈ શકું, બાકી તો ઘણા બધા કોલોબરેટિવ આર્ટિકલ હોય કે જેમાં યર ઓન યર 1,000 લોકો એડિટિંગ કર્યું હોય, તે આર્ટિકલ માટે આ એ આર્ટિકલ કેટલા હિટ મળે જોઈ શકું, પણ મેં જેટલું વર્ક કર્યું છે એને સ્પેસિફિક કેટલું હિટ મળ્યું હોય તો ના જ ખબર પડે. અને છે હું તો નિશ ટોપિક ક્રિએટ હવે ઓછું થઈ ગયું પ્રમાણમાં, પણ બાકી એવા બહુ ટોપિક્સ હું કામ કરતો મને રસ એટલે કરે આવે છે. હાજી હાજી તને એક્ઝામ્પલ લઈ દે કે હાજી કાસમ ની વીજળી કરીને
આપણે વાત કરશું એવું તો કેજો તમે મને, મને એમ ખાસો ઇન્ટરેસ્ટ થયો એવા લિટરેચરમાં ને એમાં, મતલબ બધી વસ્તુ વાંચી તો નહીં શકું પણ કોઈક વાત કરતું હોય તો મને એના આઈડિયામાં ઇન્ટરેસ્ટ થયો. હા
એટલે હું સ્પેસિફિક ખાલી એક્ઝામ્પલ લઈ કહું છું કે એક વીજળી કરીને એક શિપ હતું એમ કે જે લગભગ 100-150 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના દરિયામાં ડૂબી ગયેલું,
એ તો ખ્યાલ છે ને, મતલબ હાજી કાસમ ની વીજળી તો આપણે ભણેલા છે બધા જ.
હા બરાબર, એ જે વીજળી શિપ છે ને એ વીજળી શિપ પર મેં આર્ટિકલ ક્રિએટ કરેલો.
એટલે રીઅલ માં હતું એ વીજળી શિપ?
હા એ રીઅલ શિપ.
ઓકે.
એનું એક્ચ્યુઅલ નામ SS વૈતરણા કરીને છે એ શિપ નું, અને SS વૈતરણા કરીને વિકિપીડિયા પર મેં આર્ટિકલ ક્રિએટ કરેલો છે એમ. અને એ શિપ એ ટાઈમે એ ક્યાં મેન્યુફેક્ચર થયેલું, એના ઓનર્સ કોણ કોણ, ક્યાંથી ક્યાં પાસ ઓન થતું આવ્યું,
તો તમે આ બધી ઇન્ફોર્મેશન સર્ચ ક્યાં કરી હતી?
યસ યસ ઇન્ટરનેટ,
મને આ દેવું કે મારે વિજય વિશે જાણવું તો હું વિકિપીડિયા આર્ટિકલ વાંચાતી આવે.
યસ યસ યસ
તમે તમે લિટરલી એ નોલેજ તમે ક્રિએટ કર્યું છે.
યસ અને હા કમ્પાઇલ આખું કરેલું છે, અને ક્યાંથી મેન્યુફેક્ચર થયું, ક્યાં એનું કેવી રીતે ડિઝાસ્ટર થયો, કેટલા લોકો મરી ગયા, સામે કેવી ફોકલોર્સ બનેલી છે, અને એ કોની ઓનરશિપ નું હતું, પછી શિપ ની સ્ટ્રક્ચર એટલે સાઈઝ, એનું મૂળ કેરેક્ટરિસ્ટિક બધા એ આપણે કહીએ ને કે ભાઈ એની હાઈટ કેટલી હતી, લેન્થ કેટલી હતી, એનું એન્જિન કેટલા પાવર નું હતું, બધી જ ઇન્ફોર્મેશન. એવું રહે કે ખાલી ફોકલોર એમ. અને વિજય તરીકે ફેમસ છે શિપ, પણ એકચ્યુઅલી શિપ નું ઓરિજિનલ નામ SS વૈતરણા કરીને હતું. હવે આર્ટિકલ ઘણો મોટો છે, બહુ નિશ ટોપિક છે, બહુ રેર હિટ્સ આવે છે આર્ટિકલ, પણ મેં બનાવ્યો હતો, મને ગમ્યો છે તો
હું
ટોપિક
ડિસ્ક્રિપ્શન માં નાખી દેવા, જો કોઈને ઇન્ટરેસ્ટ હશે તો જોશે. આને કદાચ થોડું 4-5 મિનિટની ક્લિપ જેવું આવે ને એવું કરવું પડશે તો કદાચ છે. આપણે કન્વર્સેશન એટલી બધી લાંબી ચાલે છે ને. ને બીજી, હા બીજી એક ડિલેમા એ હતી આની અંદર કે હવે વીકમાં 2 એપિસોડ હું કરું છું ને, તો હું બધા એપિસોડ મોટે ભાગે હવે એડવાન્સમાં રેકોર્ડ કરું છું. તો જ્યારે એપિસોડ રિલીઝ થાય ને ત્યાં સુધી તો હું કોઈ બીજા માઇન્ડસેટમાં પહોંચી ગયો હું. એટલે સાંભળવા અને એવું લાગે કે આ વસ્તુ અત્યારે ઓકે આ હમણાં જ વાત કરી હશે આ લોકોએ, પણ એ વસ્તુ 2 મહિના પહેલા વાત કરીને રાખેલી હતી. પછી કેવું કે અમુક એપિસોડ જૂના થયો હોય તો મને જ પેલું ક્રિંજ લાગવા લાગે કે આ વસ્તુ મતલબ લોકો સાંભળશે તો શું વિચારશે. એટલે મેં ક્યાંક મેં એના ઉપરથી આગળ વધી ગયો છું ને હવે એમ, તો મને એ પછી વસ્તુ એવું લાગે કે આગળ તમે કેટલી વખત વાત કરી લીધી આના ઉપર, હવે કે હજુ કેટલું રિપીટ કરવું એમ એવું થાય.
અને આપણે કઈ ક્રિએટિવ મેચ્યોરિટી ઇવન એવું જ છે. હું કહું ને કે મેં મારા વિકીપીડિયા આર્ટિકલ આજથી જે 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા મારા ઇનિશિયલ યર્સમાં જે ક્રિએટ કર્યા, અત્યારે જો તમને લાગે યાર આ તો રદ્દી આર્ટિકલ છે, આ શું છે એમ, આ મેં ક્રિએટ કર્યો છે આટલો ભગાર એમ, આ તમારે આખો ફરીથી લખવો પડશે એમ. અને
સફારીમાં જે આર્ટિકલ હવે થોડું રિપીટેશન ને બધું જે કમ્પ્લેન થાય ને, તો મને લાગે કે હા ઇટ મેક સેન્સ કે મતલબ તમે ઘણી વખત કેવું કે એટલું બધું એક જ ટોપિક ઉપર ને એની ઉપર વાંચતા હોય અમુક, એટલે ડોમેન વિશે એવું નહીં કે એક જ ટોપિક, તો એ ડોમેન વિશે તમે પછી વધારે જ લખો ને એની અંદર પછી રિપીટેશન થાય એમ
થાય. એટલે હા હું કહું છું કે એ લોકો માટે જ, હું આપણા માટે એવું હોય કે એ બાકામું થઈ ગયું એમ, કેમ કે ક્રિએટિવ રીતે તમે ઉપર જાઓ એટલે. પણ બેઝિકલી જે રીડર છે એના માટે તો નવું જ હોય હંમેશા.
સાંભળેલું છે એની હિસ્ટ્રી કે આ થયું હતું કે આ થયું આ થયું હતું, જે કેટલા બધા સ્ટુડન્ટો પહેલી વખત સાંભળવાના છે ને કે ક્વોન્ટમ મિકેનિક્સ શું છે. દરેક વસ્તુ બધા માટે તો હોય નહીં શકે, તો જે આપણને પણ રિપીટેબલ લાગતી હોય તે કદાચ આપણા માટે નથી એવું સમજીને આગળ વધી જવું છે.
એટલે આપણે ઉંગળે આપણે કરેલું ક્રિએશન એ આપણા માટે પછી નથી.
કોઈને કેવું કે અમારો પોડકાસ્ટ છે તો મને લાગે કે કદાચ એ લોકો જઈને પહેલો જ એપિસોડ સાંભળતા હશે ને પહેલા, તો કેવી ઇમ્પ્રેશન ક્રિએટ થતી હશે એમ એવું લાગે થોડું.
બહુ તો બહુ ખબર છે જ્યારે વાંચ્યું છે ને જ્યારે સાંભળ્યું છે જોઈ લે આઈ
એવું છે. હા એ રીતે જવું પડે, બાકી તો બીજું કઈ ઓપ્શન છે નહીં. જ્યારે ચાલુ કરેલું ત્યારે ક્યાં આટલું બધું વિચારેલું હતું કે ત્યાંથી પછી તમે જયારે બહાર નીકળો ને ત્યારે યુ ડોન્ટ કેર કે હવે તે લેવા જાય જે થાય છે, કારણ કે એટલું બધું ડિસઅપોઇન્ટમેન્ટ તમે જોઈ લીધું હોય કે હવે કઈ પડેલી નથી. હા ઠીક છે, જેને સાંભળવું છે સાંભળશે, જોવું જોશે, કઈ ફરક નહીં પડે એમ. પણ એના માટે વેલી ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ એમ થોડું ક્રોસ કરવું પડે ને એ બહુ વધારે. હા એ બહુ વધારે. હા સમજાતું જ નથી એમ, પણ જ્યાં
દંડ
નથી
જેવું
સમજાતું ત્યાં બી જો આપણે ટકી ગયા ને તો એના પછી એ નીકળી જવાય, એટલું બધું વાંધો નહીં આવે.
નીકળી જાય. એક નેચરલ કવચ છે.
પછી એવું લાગે કે આ બધી વસ્તુ 4-5 વર્ષ પેલા ખબર હતી તો ખાસું આગળ હતી, પણ પછી બેક ઓફ ધ માઇન્ડ એ બી લાગે કદાચ તારે ખબર હતો તો અત્યારે અહીંયા આ નીકળતો. હા, અને પણ અત્યારે એવું છે કે આ કર્યું છે તો આમાં મજા આવે છે, એટલે આજ તો મારે કર્યું હતું એમ, તો એની વેજે જે જે ટાઈમે થાય છે તે બધું બરાબર જ છે.
બરાબર છે.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.